આજે વિભાગ છે એ શું છે? તો કે નવ ગાથા છે, બરાબર છે? નવ ગાથા સેના ઉપર છે? આ નવ ગાથા તો કે થેન્ક્સ ગિવિંગની છે. શેની છે? તો કે પાંચ અને ચાર. પહેલી પાંચ ગાથા સેના ઉપર છે? તો કે પોતાને જે અનુભૂતિ થઈ છે એનું વર્ણન કરે છે, જે દશા અનુભવે છે એનું વર્ણન કરે છે પહેલી પાંચમાં. અને બીજી ચારમાં શું છે? તો કે ઋણ, પોતાને કેટલું ઋણ છે, કેટલો ઉપકાર થયો છે એ કૃતજ્ઞતા એ વ્યક્ત કરે છે. તો ગઈકાલે આપણે વાત કરી હતી કે 118 થી 119 વચ્ચે એક કંઈક ઘટના બની, પ્રેમ કહાનીની અંદર એક કંઈક ઘટના બની. શું બની? તો શિષ્યને આત્માનુભૂતિ થઈ છે, સાક્ષાત્કાર થયો છે. તો કીધું ને કે લાગણીશીલ બનીને તમે કહો તો કેમ ચાલે? હકીકત હોવું જોઈએ, ફેક્ટ હોવું જોઈએ. તો હજી તો 118માં ગુરુ મૌન ધારણ કરીને સમાધિમાં જાય છે અને 119ની અંદર ગંતવ્ય પ્રાપ્ત કરી લે છે શિષ્ય, શેનું? સમ્યક દર્શનનું, આત્મજ્ઞાન પામી લે છે. તો કે શું પ્રૂફ છે? તમે લાગણીથી કોઈ થોડી ચાલે. લઈને કીધું ને કે સાહેબજી પ્રશ્ન પૂછ્યો, કોને પ્રૂફ જોઈએ છે? તો કે એની પ્રૂફ શું છે? આ વિભાગનું નામ શું છે? શીર્ષક શું છે? ટાઇટલ શું છે આનું? શિષ્ય બોધ બીજ પ્રાપ્તિ કથન. અને કોને આપ્યું છે આ? ખુદ ભગવાને, પરમ ગોપાઉદેવે આ ટોટલ 12 વિભાગના 11 વિભાગના નામ આપ્યા હતા. ષટપદ નામ કથન પાછળથી વચનામૃતજીમાં આવ્યું છે એટલે પૂજ્ય અંબાલાલભાઈને ઇન્સ્ટ્રક્શન્સ હશે એ પ્રમાણે કર્યું હશે. પણ આ જે છે ટાઇટલ એ ખુદ ભગવાને, પરમ ગોપાઉદેવે આપ્યું છે. એટલે શિષ્યને આત્મજ્ઞાન થયું છે એ પરમ ગોપાઉદેવ પોતે સર્ટિફાય કરે છે, પ્રમાણિત કરે છે અને તેથી તે સત્ય છે. તો 119માં શું વાત કરી? તો કે આવ્યું અપૂર્વ ભાન. ભાન એટલે શું? અનુભૂતિ. અપૂર્વ અનુભૂતિ થઈ, પૂર્વે ક્યારે નહોતી થઈ એવી અદ્ભુત અનુભૂતિ. શું થયું? નિજપદ નિજ માહી લયું અને દૂર થયું અજ્ઞાન. આ બધું શા કારણે થયું? તો પહેલું ચરણ શું છે? સદગુરુના ઉપદેશથી, તેમના થકી શું કર્યું શિષ્યએ? પુરુષાર્થ કર્યો, પુરુષાર્થ કરી અને પ્રાપ્તિ કરી. છતાં આ શિષ્ય કેવો છે? ભક્ત છે. અને ભક્ત શું કરે છે? તો કે પૂરેપૂરું શ્રેય આત્મજ્ઞાનનું કોને આપે છે? તો કે સદગુરુને આપે છે. કે આપ જ પ્રિન્સિપલ કોઝ, મુખ્ય કારણ આપ છો, સાચું કારણ તમે છો, રિયલ કોઝ, પ્રિન્સિપલ કોઝ, જે કેવું હોય એ તમે જ છો. કારણ કે ગુરુ વિના આ શક્ય જ નહોતું. એમનો જો ઉપદેશ પ્રાપ્ત ન થયો, ઉપદેશ ઉપરાંત શું? તો કે પ્રેરણા, પ્રોત્સાહન. જો આ ન આપ્યું હોત તો જાયન્ટ વિધિન મી વુડ હેવ નેવર અવેકન્ડ. અંદર જે વિરાટતા જે છે પડેલી છે એ ક્યારેય જાગ્રત થાત નહીં. તો આ રીતે આટલું આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ ગાથાની અંદર પ્રવેશ કરીએ તો એની પહેલાં આપણે લિંક જોઈએ. ગાથા 120. પોતાને શુદ્ધ ચેતના રૂપે અનુભવ્યો છે. તો લિંક શું છે? પહેલો પોઈન્ટ, શ્રી ગુરુના સચોટ સમાધાન દ્વારા સુશિષ્યને સંદેહરહિતપણે 6 પદ વિશે પ્રતીતિ થઈ, જેને પરિણામે તેને આત્માનુભૂતિ થઈ. 118 અને 119ની વચ્ચે જ્ઞાન જે અત્યાર સુધી, બીજો પોઈન્ટ, જ્ઞાન જે અત્યાર સુધી મિથ્યાત્ જ્ઞાન રૂપે પ્રવર્તતું હતું તે સમ્યક જ્ઞાનમાં પ્રવર્ત્યું. અત્યાર સુધી મિથ્યાત્વ રૂપે હતું, મિથ્યા જ્ઞાન હતું, એ જ જ્ઞાન શું થયું? સમ્યક જ્ઞાન થયું, સમ્યક જ્ઞાનમાં પલટ્યું. ત્રીજો પોઈન્ટ, સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થતાં પોતાનું સ્વરૂપ કેવું ભાસ્યું છે તે દર્શાવતા શિષ્ય કહે છે. શું કહે છે? ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ. શબ્દાર્થ જોઈએ. ભાસ્યું, ભાસ્યું એટલે અનુભવ્યું. નિજ સ્વરૂપ, નિજ સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ, આત્મસ્વરૂપ. શુદ્ધ ચેતનારૂપ, શુદ્ધ એટલે નિર્મળ, ચેતનારૂપ ચૈતન્યમય. અજર અમર અવિનાશી, અજર એટલે જેમાં ઘડપણ ન આવે, અર્થાત ટેકનિકલ વર્ડ કહીએ તો જે અપરિવર્તિત છે, જે પરિવર્તન પામતું નથી. અમર, અમર એટલે ન મરે તે. અવિનાશી એટલે જે વિનાશ ન થાય. દેહાતીત સ્વરૂપ, દેહથી સ્પષ્ટ જુદું આત્મસ્વરૂપ એને જણાયું છે. તો સંક્ષિપ્ત અર્થ જોઈએ. હવે હું પોતાને અનુભવું છું, શુદ્ધ ચેતનારૂપ જે અજર અમર અવિનાશી અને દેહથી સ્પષ્ટ ભિન્ન છે, ઘડપણ મૃત્યુ અને વિનાશથી જે મુક્ત છે એવું સ્વરૂપ મેં અનુભવ્યું. અત્યાર સુધીમાં પ્રથમવાર શિષ્ય દેહથી ઉપર ઉઠ્યો છે. જે એની સીમિત સમજણ હતી, એ જે બંધન હતું, એ સાંકળને એને તોડી છે અને શું કર્યું છે, હી હેઝ ટેકન અ લીપ. લીપ એટલે છલાંગ, લીપ ફ્રોમ વોટ અપિયર્સ ટુ વોટ એકચ્યુઅલી ઇઝ. અર્થાત જે લાગતું હતું ત્યાંથી એને છલાંગ મારી, ક્યાં જે હકીકત છે ત્યાં છલાંગ મારી છે. અનાદિકાળથી કઈ નિદ્રામાં હતો, મોહ નિદ્રામાં હતો. અને મોહ નિદ્રાના કારણે, ભ્રાંતિના કારણે એને શું લાગે છે, તો કે ભ્રાંતિગત જગત એને સત્ય લાગતું હતું, ભ્રાંતિગત જગત. અને એટલે આવું પાસ્ટ હતું અને અત્યારે કંઈક એવું થયું સદગુરુ કૃપાથી, ભાસ્યું નિજ સ્વરૂપ, તે શુદ્ધ ચેતનારૂપ, અજર અમર અવિનાશી દેહાતીત સ્વરૂપ. અને આ સાંભળતા આપણને બધાને એટલી ખુશી થાય, એટલો આનંદ થાય, આપણે તાળી પાડી બેસીએ. અને એટલે જ સાહેબે કીધું, જેટલા આનંદિત તમે બીજાના બોધબીજના પ્રાપ્તિમાં કરશો એટલું જલ્દી તમને પ્રાપ્ત થશે. એટલે હવે વગાડો તો ન ચાલે. હા, આની પહેલાં જ્યારે મેં કીધું ને અજર અમર અવિનાશી, ત્યારે જો એવું થયું હોત, હવે આપણે તો વાણ્યા છે. તો કેવું અનુભવ્યું એને, તો કે શુદ્ધ ચેતનારૂપ. અને કેવું છે, વિનાશી સડનારો અને વૃદ્ધ થનાર જે દેહ છે, દેવા દેહાતીત. હવે આ ત્રણ પોઈન્ટ, ડિસ્ટ્રોય ડીકે એન્ડ ઓલ્ડ, ડિસ્ટ્રોયની સામે વિનાશી અવિનાશી, ડીકેની સામે અજર અને વૃદ્ધ સામે અમર. તો અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ એવું અનુભવે છે. કેવું છે આ શરીર, હવે શિષ્યને આ શરીર કેવું લાગે છે, હવે એવું આપણને લાગે છે કે નહીં એ આપણે ચેક કરવાનું. કેવું લાગે છે શરીર, હાડકાનો કોથળો, કોઈ ગેરંટી નથી. શું, એની ટાઈમ એક્સપાયરી. આજે આપણે સત્સંગમાં બેઠા છે, કાલે આપણે પાછા અહીંયા સત્સંગમાં બેસું કે સાંજે સત્સંગમાં બેસું કે નહીં આપણને ખબર નથી. અને અહીંયા કેવું કહે છે શિષ્ય, તો કે સદગુરુના ઉપદેશથી આ દેહ કદાપી મારો નહોતો. અરે, હું દેહ જ નહોતો એવું ચિંતન મનના લેવલ ઉપર હતું, પણ હવે ગુરુ કૃપાથી શું થયું, તો કે અનુભૂતિના સ્તર ઉપર આવી ગયું છે. જે પ્રતીતિ બુદ્ધિના સ્તર ઉપર હતી, તે પ્રતીતિ હવે અનુભૂતિના સ્તર ઉપર આવી છે. સાહેબજી ખાસ કીધું અહીંયા, બુદ્ધિના સ્તર ઉપર પણ પ્રતીતિ થવી એ બહુ મોટી વાત છે. હા, એટલે આપણે એ ચેક કરવાની જરૂર છે, બુદ્ધિના સ્તર ઉપર પણ આપણને આવી પ્રતીતિ થઈ છે કે નહીં. હવે તમે કઈ રીતે કહી શકો છો કે આ બુદ્ધિના નહીં પણ અનુભૂતિના સ્તર ઉપર આ પ્રતીતિ આવી છે? એક શબ્દ ઉપરથી, ભાસ્યું, અનુભવ્યું. અત્યાર સુધી કેવું ભાસ્યું હતું, 49માં શું હતું, ભાસ્યો દેહાધ્યાસથી આત્મા દેહસવાન, પોતાને દેહરૂપે અનુભવતો હતો. હવે અહીં શું થયું, ભાસ્યું નિજ સ્વરૂપ. તે કેવું, તમે છે સાથે બોલજો, કારણ કે નહીં તો છે ને મને દેખાય છે આંખ ઘેરાય છે તમારી. હા, જો બોલતા નહીં રહેશો ને, કાં લખતા રહો કાં બોલતા રહો, કંઈક કરતા રહો, ડોકું હલાવતા રહો. પણ આમ તમને થાય કે હું સ્થિર થઈને અંદરમાં વયો જાઉં, તો અંદરમાં નહીં જવાશે, ક્યાંક બીજે પહોંચી જશો સ્વપ્નલોકની અંદર. ઓકે, સો શું ભાસ્યું, ભાસ્યું નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ. એક જબરદસ્ત શિફ્ટ આવ્યું છે. શિફ્ટ એટલે બદલાવ. શેનો બદલાવ, કંઈક રૂપાંતરણ થયું છે પોતાની અંદર, પોતાના જ્ઞાનમાં, વિચારમાં, માન્યતામાં, ભાવોમાં, પ્રતિભાવોમાં, આ બધામાં એક રૂપાંતરણ આવ્યું છે. એક શબ્દ સેઝ ધ સ્ટોરી ઓફ ટ્રાન્સફોર્મેશન. કયો શબ્દ, તો કે ભાસ્યું, રૂપાંતરણની કથા બતાવે છે. થોડા સમય પહેલાં પોતાને ભાસ્યો તો કઈ રૂપે, દેહ રૂપે, ઇન્દ્રિય રૂપે, પ્રાણ રૂપે, મન રૂપે, બુદ્ધિ રૂપે, અને હવે શું થયું છે? ભાસ્યું નિજ સ્વરૂપ થયે. બોલો બોલો એક વખત, આમ જરાક જોશથી બોલો, જોરથી બોલો. કેવું? શુદ્ધ ચેતના રૂપ. બોધબીજની પ્રાપ્તિ થઈ, અજ્ઞાન નાશ પામ્યો છે, દર્શન મોહ નાશ પામ્યો છે, સ્વભાવમાં સ્થિર થયો છે. એટલે પહેલાં જે બે પદ છે, આત્મા છે અને નિત્ય છે, તે બે પદ અહીં અનુભૂતિ વડે દર્શાવે છે. આ કડીની અંદર, આ ગાથાની અંદર પહેલી લાઇન છે એમાં પ્રથમ પદની વાત આવે છે, અને બીજી લાઇન છે એમાં નિત્ય પદની વાત આવે છે. આત્મા છે અને આત્મા નિત્ય છે. શિષ્ય પોતાની જે અનુભૂતિ થઈ છે એ વ્યક્ત કરે છે. આપણા માટે શું છે? રિવિઝન છે. પાછું પાક્કું થાય કે હા, આવું જ મારું સ્વરૂપ છે. કેમ કોઈએ વ્યક્ત કરવું જોઈએ જે અનુભવ્યું હોય? કેમ શિષ્ય અહીંયા વ્યક્ત કરે છે? ઇટ એન્હાન્સીસ ધ કન્ટિન્યુટી ઓફ એક્સપિરિયન્સ. એન્હાન્સ એટલે શું? વૃદ્ધિ કરે છે. શેની વૃદ્ધિ કરે છે? અનુભૂતિના સાતત્યની વૃદ્ધિ કરે છે. એન્હાન્સીસ ધ કન્ટિન્યુટી ઓફ એક્સપિરિયન્સ. ક્યારે? જ્યારે જે અનુભવ કર્યો છે એની વ્યક્ત કરે છે. કોની પાસે કરે છે? સદગુરુ પાસે. અને આપણા માટે શું ફાયદો છે? તો કે આપણે પાછું પાક્કું થાય છે કે મારું સ્વરૂપ કેવું છે, હું કેવો નિત્ય છું, એ આપણું દ્રઢ થાય છે. તો પહેલો પોઈન્ટ લઈએ આપણે. હવે આપણે એક પછી એક પોઈન્ટ લઈએ. જો આપ કેવો સાહેબે પ્રવેશ કરાવ્યો છે આપણને. હવે આના ડિટેલમાં જઈએ. ભાસ્યુ વર્ડ જોયો આપણે. હવે શુદ્ધ ચેતનારૂપ. ભાસ્યુ નિજ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂપ. તે પોતાને કેવો અનુભવે છે? શુદ્ધ ચેતનારૂપ. ચેતના એટલે કોન્શિયસનેસ, ચૈતન્ય. અને શુદ્ધ એટલે પ્યોર, નિર્મળ. બે સી યુઝ કર્યા હતા. કયા બે સી? કોટિંગ એન્ડ કોન્ટામિનેશન. કોટિંગ એટલે ગુજરાતીમાં શું કહીએ? આવરણ. પડ, પડ કહીએ અથવા તો આવરણ કહીએ. બરાબર છે? તો કોઈ પડ નથી. આ દેહરૂપી પડ નથી અને કર્મરૂપી પડ નથી. કોન્ટામિનેશન નથી. કોન્ટામિનેશન એટલે મલિનતા. આપણે પાણી કોન્ટામિનેટ થઈ ગયું એટલે પાણી મલિન થઈ ગયું છે એમ કહીએ ને આપણે. તો હવે કોઈ કોન્ટામિનેશન નથી. મલિનતા શેની મલિનતા નથી? તો કે રાગ દ્વેષ રૂપી વિભાવની મલિનતા નથી. કેવું અનુભવ્યું? ઓરિજિનલ ફોર્મમાં, સહજ સ્વરૂપ મારું જે છે, સહજ જે સ્વભાવ છે એ મેં અનુભવ્યો છે. કેવો છે? ચેતન. ચેતન એટલે જડ નથી, શરીર નથી, અને શુદ્ધ મલિનતા રહિત મેં મારી જાતને અનુભવ્યું છે. બરાબર? તો આઈ એમ એક્સપિરિયન્સિંગ, એમ શિષ્ય કહે છે. હું અનુભવી રહ્યો છું પોતાને શુદ્ધ ચેતના રૂપ. હા, બે વસ્તુ, ઇટર્નલ નેચર અને ઓરિજિનલ નેચર. ઇટર્નલ એટલે ત્રિકાળ સ્વરૂપ મારું, ત્રિકાળ સ્વભાવ. અને ઓરિજિનલ નેચર એટલે એનો ગુજરાતી વર્ડ શું આવશે? સહજ સ્વભાવ. મારો સહજ સ્વભાવ, મારો ત્રિકાળ સ્વરૂપ હું અનુભવી રહ્યો છું. જો એક દીવો હોય તો એમાં બે વસ્તુ હોય. એક પ્રકાશ આપે છે અને સાથે ધુવાણો પણ આપે છે. બંને સાથે છે પણ બંને એક નથી. હા કે ના? એવી રીતે આને કેવી રીતે ઘટાવવાનું પરમાર્થ? તો કે આત્મામાં જ્ઞાન પણ છે અને વિભાવ પણ છે, મલિનતા પણ છે, પણ બંને એક નથી, બંને જુદા છે. પોતાના વિશે જે ભ્રાંતિ હતી એ સંપૂર્ણપણે નાશ થઈ. શું ભ્રાંતિ હતી? દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ, વિભાવ રૂપે પોતાને માનતો હતો એ હવે હું નથી, એ સંપૂર્ણ નાશ થયો. અને પોતાને જ્ઞાતા દ્રષ્ટા ભાવે, જ્ઞાન સ્વરૂપે, જ્ઞાયક રૂપે તે અનુભવે છે. એટલે જે દ્રષ્ટિ અત્યાર સુધી જે મલિનતા ઉપર હતી એ હવે દ્રષ્ટિ ક્યાં થઈ? ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જે છે એના ઉપર દ્રષ્ટિ થાય છે. આ એક સેન્ટેન્સ યાદ રાખવા જેવું છે. દેહાદી સંયોગો અને રાગાદી વિભાવોથી ભિન્ન છે, થી પર છે. શું? દેહાદી સંયોગો અને રાગાદી વિભાવો. દેહાદી સંયોગમાં શું આવશે? કોટિંગ આવશે. રાગાદી વિભાવમાં શું આવશે? કોન્ટામિનેશન આવશે. અર્થાત દેહાદી આવરણ કે પડ અને રાગાદી મલિનતા આ બંનેથી ભિન્ન, ડિવોઇડ, શુદ્ધ ચેતન રૂપે એ પોતાને અનુભવે છે. સાહેબજી ખાસ કીધું કે હજી તો તમે આ સાંભળો છો, બોલો છો, એમાં આટલો આનંદ આવે છે, તો વિચાર કરો જ્યારે અનુભૂતિ થશે ત્યારે કેવો આનંદ હશે. અને પછી સાહેબે કે જે વ્યક્ત કરું અત્યારે જ કરી લો, કારણ કે પછી નહીં કરી શકો. કેમ નહીં કરી શકો? કારણ કે એવી દશા હશે તમારી, એવી અંદરમાં આનંદ, એવી શાંતિ અનુભવાતી હશે કે તમને બોલવાનું મન જ નહીં થાય. ન કહે કહું કે કાન મેં, કોઈને કહેવાનું મન નહીં થાય કે મને અનુભૂતિ થઈ. એટલે સાહેબે કીધું જો કહેવાનું મન થતું હોય અને જો કોઈએ કીધું હોય તો એ શું છે? ક્રોસ, અનુભૂતિ નથી. અને કેવું કીધું કે એકદમ વિરોધી વસ્તુ બતાવી ભક્તની. એક બાજુ એને અનુભૂતિ થઈ છે કહેવાનું મન નથી થતું, અને બીજી બાજુ પ્રભુગુણ માટે શું કહે? ન રહે મ્યાન મેં, અર્થાત મારી જીભડી આ મોઢામાં નથી રહેતી, અને જોશ જોશથી શું કરે છે? પ્રભુના ગુણગ્રામ કરે છે. લ્યો લ્યો પ્રભુનું શરણ રહ્યો, મને પ્રાપ્તિ થઈ છે, તમને પણ થશે. એમાં મને પ્રાપ્તિ થઈ છે કે છે નહીં, આમનું શરણ લો કામ થઈ જશે, એવું એ શું કરે છે? વ્યક્ત કરે છે પોતાનો એ અહોભાવ. તો આવું ઘણું દેખાશે. શેમાં? તો કે ચૂપ પણ રહેશે અને એથી ચૂપ નહીં પણ રહેવાય. હા, રડશે પણ ક્યારેક અને ક્યારેક કાંઈ નહીં કરે, ક્યારેક નાચશે પણ કરા અને ક્યારેક ચૂપચાપ બેઠો રહેશે. તો આવી અનેક વિપરીત વસ્તુ ભક્તિની ભક્તની અંદર દેખાશે, પણ આ એકદમ યથાર્થ છે. ભક્તના જીવનમાં આવું હોય હોય ને હોય જ. અને પછી આ ફર્સ્ટ લાઇનમાં વાત કરીએ, હવે સેકન્ડ લાઇનમાં પ્રવેશ કરતાં શું કહે છે કે હવે મેં જે અનુભવ્યું તમારો વિશેષ જાણવું છે. કેવો અનુભવ્યો? તો કે અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. અહીંયા સાહેબે બહુ સુંદર સમજાવ્યું. દેહ સાથે ત્રણ શબ્દ જોડ્યા છે. કયા? જર, મર અને વિનાશ. દેહ જરા પામે છે, મરણ પામે છે અને વિનાશી થાય, વિનાશ થાય છે, છૂટું પડી જાય છે. હવે મેં કેવું અનુભવ્યું? દેહાતીત સ્વરૂપ, આ દેહથી ભિન્ન. તો એક્ઝેક્ટલી આ ત્રણની સામે, જર મર અને વિનાશી સામે શું? અજર અમર અવિનાશી એવું મારું શુદ્ધ ચેતન મેં અનુભવ્યું છે. અહીંયા એક બહુ સરસ વાત સાહેબજીએ કીધી કે આ જે અનુભવ થયો છે શિષ્યને, એ કેટલા પોઈન્ટ અંદર આવ્યા? અજર અમર અવિનાશી ને દેહાતીત સ્વરૂપ. ટોટલ કેટલા છે? ચાર નથી, પાંચ પોઈન્ટ છે. શુદ્ધ ચેતનારૂપ વોઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. એટલે ટોટલ પાંચ પોઈન્ટ્સ વડે કેવો અનુભવ થયો છે એ શિષ્ય પ્રગટ કરે છે. મારામાં વિકાર નથી. અરે, વિકારનો ક્યારે પ્રવેશ થયો નથી એવું, હું ક્યારેય વિકારી નથી થયો એવો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ સ્વભાવ, ત્રિકાળ શુદ્ધ સ્વભાવ હતો, છે અને રહેશે. અને એટલે કીધું ને કે આ શિષ્યએ હવે આવી એક છલાંગ મારી છે. અનાદિકાળથી જે લાગતું હતું અજ્ઞાનતાના કારણે, ફ્રોમ વોટ અપિયર્સ ટુ વોટ ઇઝ, આવું લાગતું હતું, અને અચાનક પોતાને કેવું અનુભવે છે? શુદ્ધ ચેતના. બોલો બોલો, એક વાર બોલો, આમ પહેર થઈ જશે. શુદ્ધ ચેતનારો, અને બોલો શુદ્ધ ચેતનારો. એકના બદલે બે ચાપીને આવજો, પણ જ્યારે અહીંયા આવો ત્યારે આમ જુસ્સામાં રહેજો પ્રભુ. હા, તો કેવું કે પોતાને કોસે છે. શું કરે છે? કોસે છે કે આટલું સરળ હતું, આટલું સિમ્પલ હતું અને મેં અનુભવ ન કર્યો. હું આટલો હોશિયાર, આટલો બનેલો ગયો અને છતાં આટલું સિમ્પલ કાર્ય ન કરી શક્યું. પણ હા, હવે આ એક છલાંગ લગાવી. કોને કોને મદદ કરી આ છલાંગ લગાવવામાં? તો કે સદગુરુએ. એમ નથી કહેતો એમને મદદ કરી. અરે, એમને જ કર્યું. હી ડીડ ઇટ. હું તો માત્ર એમના શરણમાં રહ્યો. હું ફ્લાઇટમાં બેઠો અને મને પહોંચાડી દીધો. ક્યાં? તો કે આત્માના અનુભૂતિમાં. એટલે હું ક્યાં હતો? દેહ ઇન્દ્રિય અને પ્રાણમાં હતો. એ મને ભાસતું હતું. અને મને શું ભાસ કરાવ્યો? બોલો બોલો એક વખત જોરથી. શુદ્ધ ચેતનારૂપ. કોને અનુભવ કરાવ્યો? સદગુરુએ અનુભવ કરાવ્યો. હા, હવે બરોબર. તો હા, શિષ્ય કહે છે કે હવે આ તમને બીજી જે વસ્તુ છે હું તમને કહું. અજર, અમર અને અવિનાશી. અજર, અમર અને અવિનાશી એવું મારું સ્વરૂપ મેં અનુભવ કર્યો. હવે આ સેકન્ડ લાઈન, આમાંથી આપણે કેટલું બધું શીખવા જેવું છે કે કાર્ય જ્ઞાનથી ન થતું. જ્ઞાન જરૂરી છે, જ્ઞાન નથી જરૂરી એમ જરાય કહેવાનો આશય નથી. પણ સાહેબે આટલો ભક્તિનો મહિમા કેમ ગાયો? જેથી કરીને આપણને સમજાય કે સદગુરુની શરણાગતિથી, અનન્ય શરણથી, બહુ જ સરળતાથી અને સહજતાથી આ પ્રાપ્ત થાય છે. તો અજર, પહેલી લાઇનમાં કયા પદની અનુભૂતિ થઈ? ફર્સ્ટ પદની. આત્મા છે. હવે બીજામાં આત્મા નિત્ય છે. એટલે હવે જો આ બધા એ શબ્દ આવશે, અજર અમર અવિનાશી. તો અજરમાં જોઈએ. અજર જર એટલે જર્જરિત થવું, જરા પામવું, અર્થાત વૃદ્ધાવસ્થા આવી, એને આપણે જરા અવસ્થા કહીએ છીએ, બરાબર છે. હવે અહીંયા શું છે, અજર એટલે જર્જરિત ન થવું, અર્થાત અપરિવર્તનશીલ, જરા નહીં, જર્જરિત થવું નહીં. કેવું છે મારું સ્વરૂપ? અપરિવર્તનશીલ, ઉંમર અને વયથી રહિત છે, વૃદ્ધાવસ્થાથી મુક્ત રહિત છે, એવું મારું સ્વરૂપ છે. જો કોઈ પણ આપણને પૂછે આપણી ઉંમર એજ શું છે, અને તરત આપણે એમ કહીએ કે હા મારી ઉંમર 50 છે કે 60 છે, એમ જો આપણે બોલીએ તો વ્યવહારમાં જે બોલવાનું એમ જ બોલવાનું છે, પણ જો એવું આપણે માનતા હોઈએ તો એ સમજી જવું કે હજી હું પોતાને દેહ રૂપે માનું છું. તો પૂછે તો જે ઉંમર હોય કહેવાની, તો કહેવાની વ્યવહારમાં જેમ કહેવાનું હોય, પણ અંદરમાં કેવું થવું જોઈએ, હું કેવો છું? અજર, અમર, અવિનાશી. શિષ્ય શું કહે છે અહીંયા? હું આઈ એમ એજલેસ, અર્થાત વયથી રહિત છું, ઉંમરથી પાર છું. કારણ કે ઉંમરનો સંબંધ કોની સાથે છે? શરીર સાથે. અને હું તો શરીર નથી, તો કઈ રીતે મારી ઉંમર કોઈ ગણાય? હું તો ઉંમરને, વયને પાર છું. જો જન્મ, બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા, આ બધું શું છે? તો આ બધી પૌદ્ગલિક શરીરની અવસ્થાઓ છે. આત્મા કેવો છે? તો કે આત્મા તો ક્યારેય જન્મ્યો નથી, એ જુવાન ન થતો, વૃદ્ધ ન થતો, તો પછી એ મરવાનો ક્યાંથી? આત્મા નથી જન્મતો અને નથી મરતો. આપણે બે પોઈન્ટ જોયા. જો સાહેબજીનું આપણે જોશું ને, તો ઇવન આની અંદર પણ એક ફ્લો હોય છે. પહેલાં સાહેબજીએ શું કીધું કે અજર એટલે પરિવર્તન રહિત, બરાબર છે, અપરિવર્તનશીલ છે, બરાબર, એજલેસ છે, પેલો પોઈન્ટ કીધો. બીજો પોઈન્ટ શું આવ્યો? તો કે જન્મ, પછી યુવાની, બાળપણ, યુવાની, આ બધું શું છે? તો કે આની અવસ્થાઓ છે, હું તો આનાથી ભિન્ન છું, એટલે આ સેકન્ડ પોઈન્ટ આવ્યો. જો થર્ડ સ્ટેપમાં શું સાહેબ સમજાવે છે કે શરીર જે છે ને એ ઇઝ પ્રોન ટુ વેર એન્ડ ટેર, અર્થાત ગુજરાતીમાં એને શું કહીએ, એને ઘસારો લાગે છે. કોને? શરીરને. પણ આ જે ઘસાય છે શરીર, એ શરીરનો ધર્મ છે. અને ગુરુ કૃપાથી મેં અનુભવ્યું છે શું? તો કે હું શરીર નથી, હું શુદ્ધાત્મા છું. એટલે હું કેવો છું? તો કે હું અજર છું, મારે કાંઈ ઘસાતું નથી, હું કંઈ જર્જરિત થતો નથી. પછી ત્રણ પોઈન્ટ સાહેબે કીધો, શરીર સંયોગે કરીને પદાર્થ છે. સંયોગ કરીને પદાર્થ છે ને આત્મા? આત્મા નહીં, આત્મા કેવો છે? સ્વાભાવિક. આપણે હમણાં જ શપથ કર્યું છે આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. તો કે શરીર સંયોગ, જેનો સંયોગ તેનો વિયોગ. એટલે ક્યારેક ને ક્યારેક તો એ એક્સપાયર થવાનું, થવાનું ને થવાનું જ, એમાં કોઈ બે મત નથી. પણ આત્મા કેવો છે? સ્વભાવે કરીને પદાર્થ, સંયોગથી નથી થયો, અને સંયોગથી નથી થયો તો એનો વિયોગ પણ નથી થવાનો. આત્માનો નાશ, વિનાશ ક્યારેય થવાનો નથી, એનો ક્યારેય સડો થવાનો, એનો ડિકમ્પોઝ થવાનું નથી, એ ક્યારેય પણ જરા પામવાનું નથી. અને આ સમજાવતા સાહેબજી એક બીજી વાત કરી હતી. જો આ બધી વાત કરી કે શરીર આવું છે, આવું છે, એક પોઈન્ટ જે આપણે બધા અનુભવીએ છીએ, જેમ જેમ ઉંમર વધે છે આપણી, તેમ તેમ આપણી બધાની કામ કરવાની શક્તિ ઘટે છે કે નહીં? હા કે ના? બસ, એટલે જે આપણે અનુભવીએ છીએ ને એ જ સાહેબે પોઈન્ટ અહીંયા મૂક્યો. હા, આઈ વિલ નેવર લૂઝ વાઇટલિટી. વાઇટલિટી એટલે શક્તિ, કાર્યક્ષમતા. શક્તિ મારી ક્યારે? તો શરીર શક્તિ કોની ઘટે છે? જો ઘટે છે, વાત ખોટી નથી, કોની ઘટે છે? શરીર. શરીર જેમ વૃદ્ધ થાય એમ એની શક્તિ ઘટે. અને સાહેબે પ્રેમાર્પિતને યાદ કરી અને ઘણા બધા દ્રષ્ટાંત આપ્યા. કોઈને યાદ આવે છે? કયો? એક પછી એક. હા હા, ડક વોક સ્ટાર્ટ થઈ જાય. ડક વોક એટલે શું? તો કે હવે ઘૂંટણમાં તકલીફ થવા માંડી ગઈ એટલે ચાલે તો એવી રીતે ચાલે. હા, ડકને ગુજરાતીમાં શું કહેવાય? કારણ કે લોકોને એ નહીં સમજાય. હા, બતકની જેમ ચાલે. એટલે આ શું થયું? તો કે શરીર હવે ઘસાણું, વેર એન્ડ ટેર આવ્યો. ક્યાં? ઘૂંટણની અંદર આવ્યો, તો એની કારણે આ ફેરાવ્યો. અને સાહેબે કીધું કેવું છે કે અહીંથી અર્પણતા સુધી જવામાં બે વખત તો વિસામો લેવો પડે, કારણ કે હવે શક્તિ ઘટી ગઈ. અને એટલે જ સાહેબે આપ કીધું, આઈ વિલ નેવર લૂઝ માય વાઇટલિટી. આ એટલે કોણ? આત્મા. શરીર નહીં, હા શરીરનું આવું બધું થવાનું છે, પણ એટલે સાહેબે કીધું કે આ કેવું થાય છે કે શરીરમાં આવો બદલાવ આવતો જાય છે, એનામાં ક્ષીણતા શક્તિમાં આવતી જાય છે. અને કીધું ને કે પણ ખબર નથી પડતી. કેમ ખબર નથી પડતી? કોના કોની મહેરબાનીથી? કોસ્મેટિક્સના મહેરબાનીથી. સાહેબ કે દેખાય છે, વાળ ધોળા થાય છે, શું કરચલીઓ પડે છે, પણ શું કરે છે? કોસ્મેટિક કરીને શું કરે છે? ડાય કરે છે. અને બહુ સરસ સૂત્ર સાહેબે કીધું, યુ ડાય, ડી વાય ઈ, હં, ડાય એટલે ગુજરાતીમાં એને શું કહેવાય? કલપ. બરાબર, આમ ટ્રાન્સલેશન આ છે ગુજરાતી ટ્રાન્સલેશન, કલપ. કલપ કરીને આવે, ઇફ યુ ડાય ઓર યુ ડોન્ટ ડાય. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે એ યાદ રાખવાનું છે, યુ આર શ્યોરલી ગોઈંગ ટુ ડાય, એટલે અવશ્ય આ શરીર મૃત્યુ નિશ્ચિત પામવાનું છે, શરીરનો વિયોગ નિશ્ચિત થવાનો છે, તમે ડાય કરો કે ન કરો. અને એટલે સાહેબે આપણે આ વસ્તુ આપણે એકદમ સ્ટ્રાઇક થાય, હા આપણે આમ આપણે એમ કહે ને કે અંદરમાં ખ્યાલ આવે આપણને આ વાતનો, એટલે સાહેબજી શું કર્યું, શું કર્યું સાહેબજી યાદ આવે છે? કોઈક પ્રેક્ટિકલ કરી આવ્યું હતું આપણને, ક્લેપ કરાવ્યું હતું. હા પહેલાં શું, જન્મનો એક ક્લેપ, પછી યુવાનીનો એક ક્લેપ, અને ત્રીજું મૃત્યુનો એક ક્લેપ. આ ત્રણ ક્લેપ વાર્તા આમ કેવું આમ આમ થઈ ગયું કે નહીં? એવી રીતે શું થશે? તો એવી રીતે જ આપણે આમ ક્યાં આપણું બાળપણ ચાલ્યું ગયું, ક્યાં યુવાની ચાલી ગઈ, અને ક્યાં મૃત્યુ આવી ગયું ને એ ખ્યાલ નહીં આવે. અને એટલે જ શું કીધું, શું કીધું આપણને? તો કે આપણે આ અનુભવ, આત્માનો જે અનુભવ કરવાનો છે, આ જે કાર્ય કરવાનું છે, એ આપણે આજ આજ ભવમાં, કારણ કે સમય એટલો ફાસ્ટ જાય છે આપણને ખબર પણ નહીં પડે કે ક્યારે આ આ જીવન પૂરું થઈ ગયું, એની પહેલાં મારે મારું કાર્ય કરી લેવું જોઈએ. તો શિષ્યને કોઈ ભય નથી વૃદ્ધાવસ્થાનો. ચાલો ક્વેશ્ચન પૂછું, કેમ? દેહાતીત સ્વરૂપ એને અનુભવ કરી લીધો છે, હવે જે કાંઈ પણ થાય છે આ શરીર સાથે, સપોઝ વેર એન્ડ ટેર થાય છે, ઘસાય છે, વૃદ્ધ થાય છે, જરા પામે છે, એ કોનું થાય છે? શરીરનું થાય છે. અને એક ઇમ્પોર્ટન્ટ વાત કીધી કે ગમે એટલા પ્રયત્ન કરશો, શું ચ્યવનપ્રાશ ખાવાના, ખજૂર ખાવાના, હા એ બધું કરશો તો એનાથી શું થશે કે શરીરમાં એવો અનુભવ બતાવ્યો કે કોકવાર આ બધું જ કરતા હોય અને છતાં શરીરમાં એવી તાકાત ન હોય, શરીરમાં કોઈવાર એવા રોગો પણ હોઈ શકે, તો એ શું બતાવે છે કે આ શરીરનો કોઈ ભરોસો નથી. ગમે તેટલું આનું લાલન પાલન કરો, જો અત્યારે પણ જો જરાક કંઈક પોઈન્ટ આવશે ને, હે આનાથી આમ થાય, આ ખાવાથી આમ થઈએ, તો આમ કેવી ચમક આવી જાય છે, આનાથી એકદમ સ્ફૂર્તિ લાગશે મને. એટલે જ સાહેબે કીધું કે આઈ વિલ નેવર લૂઝ માય વાઇટલિટી. આત્મા કેવો છે? તો કે જર રહિત છે. પરિવર્તન પામવું એ શરીરનો ધર્મ છે, પણ હું કેવો છું? અજર, અર્થાત હું ક્યારેય પણ વૃદ્ધ નહીં થાવ, હું ક્યારેય પણ જર્જરિત નહીં થાવ. આઈ વિલ નેવર લૂઝ માય વાઇટાલિટી, મારી શક્તિ હું ક્યારેય ગુમાવીશ નહીં. કેટલું સુંદર, આપણને કેટલો અહોભાવ આવે કે ગુરુદેવ એક આ એક સિમ્પલ વર્ડ છે અજર, એને પણ કેટલું ડેપ્થમાં, કેટલું સુંદર રીતે આપણને સમજાવ્યું. પણ આપણે આ ક્લેપ યાદ રહેવો જોઈએ, આ ત્રણ ક્લેપની અંદર મારું જીવન પૂરું થવાનું છે. જો હું અત્યારે જાગીશ નહીં તો ક્યારે જ? અમારા બધા મારા મોં, મારું જે કાંઈ અટેચમેન્ટ છે છોડી સદગુરુની આજ્ઞા વડે હું પણ કહી શકું કે સાહેબજી હવે 118 માંથી 119માં આવી ગયું હું, રાઈટ? એમ આપણે કહી શકીએ ને, એના માટે આપણે સાહેબજી આવું સમય. તો અમર, મર એટલે મરવું, અમર, અ એટલે નહીં, મરવું નહીં, અર્થાત આત્મા કેવો છે? મરણ રહિત છે, અમર. હું શરીર નથી, હું આત્મા છું. એટલે સાહેબજી સમજાયું ને, શરીરમાં છું. ક્યાં સુધી છું શરીરમાં? આયુષ્ય, જ્યાં સુધી આયુષ્ય કર્મ છે ત્યાં સુધી. અને આયુષ્ય પૂરું થયું તો હું આ શરીરમાંથી નીકળી જાઉં છું, શરીરમાં છું, શરીરમાંથી નીકળી જાઉં છું. અને સાહેબે કીધું ને ચોથની પાચમ નથી થવાની, ગમે એવા વેક્સિન લો, ગમે એ કરો, હા શરીરને જો થવાનું હશે, મૃત્યુ પામવાનું હશે તો મૃત્યુ પામશે જ, કારણ કે સેના આધારે છે, આયુષ્ય કર્મને આધીન છે. પણ આત્માને કોઈ કોવિડ થવાનું નથી, આત્માને, આત્મા એવું છે અજર અમર અવિનાશી તત્વ, હું આત્મા છું, હું ક્યારેય મરવાનો નથી. માત્ર શું થાય છે, આયુષ્ય પૂરું થયું એટલે શરીર છોડવું પડે છે, આ શરીર છોડીને શું કરું છું, નવું શરીર ધારણ કરું છું. એ શરીરમાં ક્યાં સુધી રહું છું, જેટલું આયુષ્ય કરવું, એમ હું જ્યાં સુધી મોક્ષ ન પામું ત્યાં સુધી આ શરીર બદલ્યા જ કરું છું, બદલ્યા જ કરું છું, બદલ્યા જ કરું છું. પણ મૃત્યુ શેનું થાય છે, કે શરીરનું થાય છે, મારું થતું નથી. અજ્ઞાની જીવને શરીર સાથે ઐક્ય છે એટલે મરણનો ભય લાગે છે, ચિંતા થાય છે, બરાબર ને, ચિંતા ભય દુઃખ આ બધું શેની સાથે કનેક્ટેડ છે, કારણ કે શરીર સાથે ઐક્ય. અને સાહેબે કેવી એક વિચિત્ર વાત કીધી, એ કેવું છે, આ શરીર સાથે ઐક્ય છે એટલે ભય જાગે છે, વૃદ્ધાવસ્થામાં મારું કોણ. અને કોકવાર આવા નિમિત્તના કારણે 60 વર્ષે પરણવાનું મન થાય છે, કેમ, વૃદ્ધાવસ્થામાં મારું ધ્યાન કોણ રાખશે. એ શું બતાવે છે, તો આ બતાવે છે કે હજી આ અજ્ઞાન અવસ્થામાં શરીર સાથેનું ઐક્ય. અને એની સામે જ્ઞાનીનું કેવું છે કે એમને આ લોકો પરલોકો મૃત્યુનો કોઈ ભય રહ્યો નથી, અબ હમ અમર ભયે ન મરેંગે. શિષ્ય આવું અનુભવે છે ક્યારે, કારણ કે એને અનુભૂતિ થઈ છે. અહીંયા એમ કીધું અબ હમ અમર ભયે, તો હવે અત્યારે અમર થયા કે પહેલેથી અમર હતો આત્મા, તો કે આત્મા તો અમર જ હતો પણ અત્યારે મેં અનુભવ્યો એટલે હવેથી મને શું ફીલ થાય છે, કે હવે હું અમર જ છું. હવે ત્રીજું અવિનાશી, અવિનાશી એટલે જેનો વિનાશ શક્ય જ નથી. બહુ સુંદર સાહેબ આપણે જોઈએ છે કે કેવા અલગ અલગ શબ્દ યુઝ કરીને આપણે એનું ભાવ પકડાઈને એટલે અલગ અલગ શબ્દો વડે આપણને સમજાવે છે. ઇમ્પેરિશિબલ, ઇનડિસ્ટ્રક્ટિબલ જેનો વિનાશ ન થાય, અનબ્રેકેબલ જે તૂટે ફૂટે નહીં, ઇનડિવિઝિબલ જેનો ભાગ પડે નહીં, ડેમેજ થાય નહીં અર્થાત નુકસાન થાય નહીં, એવું મારું સ્વરૂપ છે. આપણે કહીએ ને પેરિશેબલ એટલે બગડી જવું, આ વસ્તુ આ બ્રેડ છે પેરિશેબલ છે એટલે બગડી જશે થોડાક દિવસમાં, એમ આત્મા કેવો છે, આત્મા ઇમ્પેરિશેબલ છે, ક્યારેય બગડતો નથી, ક્યારેય વિનાશ ન થતો, ક્યારેય તૂટતો ફૂટતો નથી, ક્યારેય એના ભાગ પડતા. હવે જો જ્યારે જ્યારે આપણે અત્યારે બોલીએ છીએ ને ત્યારે આપણે કેવું બોલે છે, આત્મા ક્યારેય તૂટતો નથી, આત્મા એવું ન થવું જોઈએ. હવે આપણે જ્યારે બોલીએ ત્યારે હું મારો ક્યારેય નાશ ન થતો, હું ક્યારેય તૂટીશ નહીં, હું ક્યારેય ફૂટીશ નહીં, એવું ફિલિંગ લેવલ પર આવવું જોઈએ, બરાબર છે. તો સાહેબે વાત કરી ને કોઈ પણ વસ્તુ હોય, માલ સામાન હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે, ગમે એટલું કરે, કાંઈક તો તૂટફૂટ થાય કે નહીં, એકાદ બોટલ તો તૂટે કે ન તૂટે, આટલો બધો સામાન ફેરવીએ તો. એમ સાહેબે કીધું કે ઘણા શરીર બદલ્યા, અનંત કાળમાં અનંત શરીર બદલ્યા, છતાં પણ આત્મામાં કોઈ પણ એક ભાગ તૂટ્યો કે ફૂટ્યો નથી, ઇન્ટેક્ટ છે, જેમ છે તેમ રહ્યો છે. અનંત કાળ થઈ ગયો, અનંત શરીર ધારણ કર્યા, છતાં એમાં કોઈ ફેર ભર્યો નથી, મારો કોઈ પણ ભાગ છૂટ્યો પડ્યો નથી. કીધું ને કે કીડી હાથીમાંથી કીડી અને કીડીમાંથી પાછું કોઈક મોટું શરીર ગ્રહણ કરે, તો એ જ્યારે મોટું શરીર ગ્રહણ કરે તો સંકોચ અને વિસ્તાર થાય છે, પણ એનો એક પણ પ્રદેશ છૂટો પડતો નથી. એવો કોણ છું, એવો હું છું, એવો અવિનાશી તત્વ કોનું છે, તો કે મારું છે. કોઈ બાહ્ય વસ્તુ આત્માનો નાશ કરી શકે નહીં, કોઈ શસ્ત્ર નહીં. એના માટે કઈ ગાથાની યાદ કર્યા હતા સાહેબજીએ, હા કયો શ્લોક, નૈનમ છિદંતિ, શેનો છે, આ ભગવદ્ ગીતાનો. અને આની અંદર સાહેબજીએ વાત કરી હતી ને કે કૃષ્ણને એકદમ મારા બધા સગાવાલાને મારે મારવાના, ત્યારે આ બોધ આપ્યો હતો કે આત્માનું સ્વરૂપ કેવું છે, કે શસ્ત્ર વડે એનો નાશ ન થતો, અગ્નિ એને બાળી ન શકતું, પાણી એને ભીંજવી ન શકતું, અરે આવું તત્વ આત્મા છે, તું ક્યાંથી કોઈને મારી જ શકવાનો છો, એવો બોધ શ્રી કૃષ્ણએ કોને આપ્યો, અર્જુનને આપ્યો. અને એવું કોનું સ્વરૂપ છે, તો કે એવું મારું સ્વરૂપ છે. સાહેબ કે કેવું છે કે મોહના નાશ માટે આ શ્લોક હતા ને હવે એ શ્લોક આ બધી ક્યાં થાય છે? તો કે શોક સભામાં યુઝ થાય છે. સાહેબ સારું છે, ભલે ને ત્યારે પણ કદાચ સ્ટ્રાઇક થાય ને. હા, અને એના ઉપરથી આત્મસિદ્ધિજીની વાત આવી હતી કે ઘણી વખત શોકસભામાં આત્મસિદ્ધિજી પણ મૂકવામાં આવે છે. એના ઉપરથી કંઈક સાહેબજી બીજું પણ યાદ કર્યું હતું, સાહેબની પોતાની વાત કરી હતી, હમ્પીના દિવસોની વાત કરી હતી કે કેવું 17 વર્ષની ઉંમરે રોજ પક્ષાલ કરવાનો હોય, પછી બીજા લોકો જ્યાં સુધી પક્ષાલ ન કરે તો એટલા સમયની અંદર. એટલે આનાથી આપણે શું શીખવાનું છે? સમયનો સદુપયોગ. આજે 2-4 મિનિટ મળી એમાં પણ પૂછ્યું ગુરુદેવશ્રીએ શું કર્યું? તો કે આત્મસિદ્ધિની ગાથાઓ. અને એમાં જે વાત કરી કે ત્યારે તો ખબર પણ નહોતી પડતી કે આ આને ભાસ્યુંને શું કહેવાય, અને કે 4-5 લોકો ભેગા થઈને પ્રશ્ન પૂછે ત્યારે આ આત્મસિદ્ધિની વાત નીકળે, અને આ પ્રશ્ન પૂછે ને સાહેબ કે ભાસ્યુંનું હું જે મિનિંગ કહું એ સાચો નીકળે. આઈ અન્ડરસ્ટુડ માય સેલ્ફ. આ શું બતાવે છે પિયુષભાઈ? આ પૂર્વનું જે આરાધના કરેલી છે, પૂર્વનું જે છે એ લઈને આવ્યા છે આપણા સદગુરુ. આની વાત સાહેબજીએ કરી હતી. તો પછી હવે શું થાય છે? તો કે શું કામ મૃત્યુનો ભય હું રાખું? અમર પરમાણુ મરે ન ક્યારે. હા, પરમાણુ પણ નાશ નથી પામતો અને આત્મા પણ નાશ નથી પામતો, તો હું ભય શું કામ પામ. અને હવે 5મું, શુદ્ધ ચેતનારૂપ, અજર, અમર, અવિનાશી અને દેહાતીત સ્વરૂપ. શરીર કેવું છે? શરીરથી તદ્દન ભિન્ન દેહાતીત એવું મારું સ્વરૂપ છે. રાઈટ, પરફેક્ટ, તમે એક્શન બરાબર કરી. જેમ નારિયેળની અંદર જે લોકો ગોળો સુકાઈ જાય તો કેવો આમ છૂટો પડી જાય, આમ ખડખડ સંભળાય ને, એવું અનુભવે છે શિષ્ય દેહાતીત સ્વરૂપ. આવો આત્મા અનુભવ. ડિફરન્ટ એન્ડ ડિસ્ટિંક્ટ. ડિફરન્ટ એટલે ભિન્ન, ડિસ્ટિંક્ટ એટલે એકદમ તદ્દન સ્પષ્ટ ભિન્ન, સેપરેટ ફ્રોમ ધ બોડી અનુભવે છે. કીધું ને, ડાયામેટ્રિકલી ઓપોઝિટ, અર્થાત પૂર્ણતઃ વિપરીત છે, જુદા છે શરીર અને આત્મા. બંનેને એકબીજા સાથે કોઈ સંબંધ નથી લેવા કે દેવાનો. આવું આ દેહાતીત સ્વરૂપ અનુભવ. ટિલ નાવ, અત્યાર સુધી હું શરીર રૂપે વર્તતો, દેહ રૂપે હું પ્રવર્તતો. હે, મેં ખાધું, મેં પીધું, હું સૂઈ ગયો, દેહ રૂપે. અત્યારે હવે હું માત્ર શરીરને જાણનારો છું. હું એને કેવું છે? આત્મા વર્ણાતીત છે, ગંધરહિત છે, રસરહિત છે, વચનરહિત એટલે કે શબ્દરહિત છે, સ્પર્શરહિત છે. પણ આ બધાથી રહિત છે એટલે ખાલી છે એવું નહીં. હા, કેવો છે? અનંત ગુણોનો ધામ છે, અનંત ગુણો. અને જ્યારે અનુભૂતિ થાય ત્યારે શું થાય છે? તો ચોકલેટના દ્રષ્ટાંતથી સાહેબે સમજાવ્યું હતું. શું સમજાવ્યું હતું? કે ચોકલેટની અંદર ઘણા બધા પદાર્થો છે. શું છે કલ્પનાબેન, કયો ને? કોકો, શુગર, મિલ્ક, નટ્સ નાખવા, તો ઘણી બધી વસ્તુ એની અંદર છે. પણ જ્યારે એને ખાઓ છો ત્યારે શું થાય છે? તો એક જ અનુભવ કરો છો. એવી રીતે અનંત ગુણ હોય, ઘણા બધા ભેદ હોય, પણ જ્યારે અનુભૂતિ થાય ત્યારે અનુભૂતિ કેવી છે? તો કે અભેદ અનુભૂતિ છે. અનંત ગુણોને એક સાથે અનુભવે છે. આવું અનુભવ થાય છે. તો આપણે આનું ગાન કરીએ. ભાસ્યુની જ સ્વરૂપ તે શુદ્ધ ચેતનારૂ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ.